શ્રી શાશ્વત જિનેન્દ્ર પૂજનનો પર્વ અષ્ટાનિકા મંગલ મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આજે આપણે 8મા નંદીશ્વર દ્વીપની દક્ષિણ દિશાના 13 જિન મંદિરોની પૂજા કરી. ક્રમે ક્રમે કરીએ છીએ પણ ભાવના તો સર્વાંગની હોય છે. ક્યારેય પણ પોતાની પૂર્ણતા ન હોય તો ભલે ક્રમે કરીએ પણ ભાવના તો પૂર્ણતાની રાખીએ. શક્તિ પૂર્ણતાની એક સાથે ન હોય, લાડો તો આખો ખાવો હોય પણ ખાઈ ન શકીએ તો શું કરીએ? ન ખાઈએ કે શું કરીએ? ટુકડો ખાઈએ છીએ પણ પૂરાની ભાવના રાખીએ છીએ. એમ અહીંયા પણ ક્રમે કરીને આપણે કરીએ છીએ પણ ભાવના કે બધા જ 52 જિન મંદિરોને આપણે એક પૂજન કરીએ એ ભાવના સાથે અહીંયા આપણે સમયસારમાં પૂજ્ય ગુરુદેવ આશરો અધિકારમાં આમ બધું ગુરુદેવ કેટલા વિષયો વર્ણવા હશે કે આમ ભૂલી જઈ કે કયો અધિકાર ચાલતો હતો. શરૂઆત છે નાથી કરી. અભેદ રત્નત્રય ને ભેદ રત્નત્રય, ભેદાભેદ રત્નત્રયની વાત આવી જ, એ શબ્દોનો પ્રયોગ આ તે વખતે બધે આવી ચાલતું હોય. અભેદ રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રય, શુદ્ધ રત્નત્રય, અને ભેદ રત્નત્રય એટલે વિકલ્પાત્મક વ્યવહાર રત્નત્રય. ફરક શું પડે છે? જેમ કાલે આપણે 17-18માં લીધું હતું, શેની વાત હતી? 17-18માં જ્ઞાનની, દર્શન એટલે શ્રદ્ધાની અને ચારિત્ર, પણ દરેકમાં વિષય કેવો હતો? એક જ હતો. એની પહેલાનો શ્લોક હતો, એમાં પણ શું હતું કે સાધ્ય સાધક ભાવ ભલે બે પ્રકાર હોય પણ એક નિત્ય સેવા યોગ, એવા શબ્દ. તો જ્યાં નિશ્ચય હોય, શુદ્ધ હોય, એમાં કોણ હોય? એકરૂપતા હોય. જ્યારે વિકલ્પાત્મક રત્નત્રય કરીએ તો એમાં શું હશે? ભેદ કેવી રીતે હશે? જે શુભરાગ રૂપનું જે કહીએ ભેદ રત્નત્રય, એમાં શું હોય? શ્રદ્ધા કોની હોય? તેમાં સાત તત્વની શ્રદ્ધા, દેવશાસ્ત્રની શ્રદ્ધા. પછી જ્ઞાન કોને કહેવાય? ભેદ રત્નત્રયની વિકલ્પાત્મક શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન કહેવાય. અને જે મહાવ્રત કે અણુવ્રત આદિ જે છે એ બધાને શું કહે? ચારિત્ર. તેમાં ત્રણેયમાં જો વિષય જુદા આવ્યા, ઓલામાં દેવશાસ્ત્ર ગુરુ આવ્યા અથવા સાત તત્વ આવ્યા, અહીંયા શાસ્ત્ર આવ્યું, અહીંયા પૂજા એટલે વ્રત આદિ છે એ છે. જ્યારે શુદ્ધ રત્નત્રય, અભેદ રત્નત્રય, યથાર્થ રત્નત્રયમાં વિષય કયો છે? એક જ. અને એ તો એ રીતે વાત ચાલતી ત્યારે એવું કે આ ભેદ રત્નત્રયથી અભેદ રત્ન કે બધા કે પાછા કે શાસ્ત્રમાં લખ્યું, અમે શું કરીએ? ભેદ અભેદ રત્નત્રયથી મોક્ષ થાય છે. અરે ભાઈ, તે ભૂમિકામાં આવો જ રાગ હોય એનાથી બીજી જાતનો ન હોય એ સિદ્ધ કરવા. આખું કહેવાની વાત શું છે? હીરાની ડબ્બી કહેવાનો અર્થ શું છે? ડબ્બી હીરાની છે એમ પ્રૂવ કરવી છે ને? ફરીથી ધીરેથી બોલીએ, આપણે બોલીએ છીએ શું બોલીએ છીએ? હીરાની ડબ્બી. અને એમાં શું પ્રયોગ કરે છે કે ડબ્બી હીરાની બનેલી હોય છે. નહીં નહીં કે બોલીએ છીએ, શુદ્ધ બોલીએ છીએ કે નહીં, આપણે બધા બોલીએ છીએ કે નહીં? આ એક બોલવાની પદ્ધતિ છે, સમજાવવાની પદ્ધતિ છે કે ડબ્બાની અંદર હીરો છે, બીજું નથી. બોલીએ છીએ નિશ્ચિતપણે હીરાની ડબ્બી, પણ તે વખતે અભિપ્રાયમાં શું છે કે એ ડબ્બી ખાલી નથી પણ એની અંદર શું રહેલું છે? હીરો રહેલો છે. અને એ જો હીરો નથી તો નિશ્ચયથી હીરાની ડબ્બી કે વ્યવહારથી હીરાની ડબ્બી, એક ઉપચાર નહીં લાગુ પડે એમ. અહીંયા બહુ આ બધા ખુલાસા ગુરુદેશી તે વખતે બધી કેટલી ભ્રાંતિઓ અને આવા શબ્દો જો જોવા હોય તો બૃહદ સંગમમાં, પુરુષાર્થ અહીંયા પરમાત્મા પ્રકાશમાં અને એવા બધામાં ઘણી જગ્યાએ આવતા હોય ગુરુદેવ એ બધા ખુલાસા. કારણ કે ગુરુદેવના આ બધી કેવી રીતે ખબર પડે? આ બધી ખબર કેવી રીતે પડતી? કોઈ આવીને કહી જાય એવી રીતે ન હોય કોક વાર, પણ તે વખતે જૈન ધર્મના જે પીરિયોડિકલ્સ હોય, મેગેઝિન્સ, એ ગુરુદેવ ત્યાં આવે. ગુરુદેવ કોઈ લવાજમ ભરવાનું એવું નહીં, લોકો મોકલતા હોય તો ગમે એ પોતાને અનુકૂળ હોય કે બીજા હોય, ગમે એ ગુરુદેવ જરા એક નજર નાખી લે. બપોરનો ટાઈમ હોય ને, આ આહાર પછી આરામ કરીને સૌથી મોટો એક સ્ટ્રેચ લગભગ 2.5 કલાકનો આખો જે હોય પ્રવચન પહેલાંનો, 12 વાગ્યાથી સમજી લો 2.5 વાગ્યા સુધી, 3 વાગ્યાનો હોય તો એ મોક્ષ. ત્યારે આવું પહેલાં થોડુંક નજર નાખી દે, પછી આવા ખુલાસા કરતા હોય છે. એટલે એમનું કામ બીજું શું હતું? ગુરુદેવ શ્રીને એક વિચાર કરીએ, 24 કલાક શું હોય છે? એક બહુ જ વિચારવા જેવું છે, ગુરુદેવસિંહ જ્યારે હતા ત્યારે ઇન્ડિયાની અંદર શું ચાલતું હતું? આમ બહુ શરૂઆતના વર્ષોની 50s વખતે ઇન્ડિપેન્ડન્સની સ્ટ્રગલ ચાલતી હતી ને બધે, નહીં ગુરુદેવ કોઈ દી એમાં ઇન્વોલ્વ નથી કે આ કરવું કે ન કરવું, શું છે એમનું કામ શું હતું, બધાથી અલિપ્તપણે રહ્યા છે. ને તો આખી જેને ઇન્ડિયા આખું એમાં શું હોય ત્યારે ઇન્વોલ્વ હોય ને મુવમેન્ટમાં, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ મૂવમાં બધાથી. એક જીવનમાં જે આપણે સમયસારમાં દ્રષ્ટાંત છે કે પાણીની ઉપર તેલ તરે છે એમ બધાથી અલિપ્ત રહ્યા છે, એમ આ બધાથી પણ ખ્યાલ આવે, જ્ઞાનમાં બધું હોય અને છતાં તો એનાથી આવા ખુલાસા આપણને એ મળતા. પછી એના પછી બધા જુદા જુદા શું લીધું હતું, 200 નંબરની ગાથા પ્રવચન સારની લીધી હતી ને, તેમાં આખી વાત એનાથી છે કે મોહ ભાવ અહીંયા જે આપણને આવ્યું હતું સરસ, એમાં જે ગાથા આપણને આવી 169ની ગાથા, કે એ બધા મોહ ભાવથી એ જ્ઞાની કહેવા છે. મુનિરાજની જે જ્ઞેય ભાવો છે, જ્ઞેય ભાવોને જાણવા છતાં એનાથી કેવું છે, અલિપણે એનાથી એકાકાર નથી થતો. એ બધાની અસ્તિત્વ છે, જ્ઞેય ભાવોની જગતમાં અસ્તિત્વ છે અને છતાં એનો જાણનારો હું કેવો છું, એનાથી અલિપ્ત જુદો એનો આખો પડ્યો એ વાત. તો અહીંયા પણ આપણને એક સરસ 69માં એક શું વાંચે છે, જ્ઞાનીને અહીંયા અહીંયા શું સિદ્ધ કરવું છે, 169 ગાથામાં ટાઇટલ આપ્યું હતું, શું ટાઇટલ આપ્યું, દ્રવ્ય આશ્રવનો અભાવ છે. તો કોઈને પ્રશ્ન થાય, બધા જ દ્રવ્ય આશ્રવનો અભાવ ક્યારે થાય? ક્યારે થાય? મોક્ષ થાય ત્યારે. એ 14મું ગુણસ્થાન હજી લઈએ કે ચલો ત્યાં યોગનું પણ છૂટી ગયું છે તો ત્યાં સુધી હોય કે નહીં? તો આકોના છે 14મા ગુણસ્થાન વાળા જીવની વાત છે. તો શું છે, જો જેટલા છૂટા છે એનો નથી આવતો. એમાં જો એમાં નંબર લખ્યો હતો ને, મિથ્યાત્વ વૈરિત કસાયને યોગરૂપ દ્રવ્યાશ્રવ પ્રત્યયો છે. ક્યારના છે એ? પૂર્વ અજ્ઞાનના. એ અત્યારના કેવા છે? જ્ઞાનીને માટીના ઢેફા સમાન શબ્દ વાપરો. તો પ્રશ્ન થાય, મિથ્યાત્વ હોય કે ન હોય, મિથ્યાત્વનો આશ્રય જ્ઞાનીને હોય કે ન હોય? ન હોય ને તો અહીંયા તો લખ્યું છે ને, બધા ભલે માટીના ઢેફા પણ છે ને લખ્યું છે. અરે ભાઈ, સાયિક સમ્યક દર્શન નથી થયું તો સત્તામાં પડ્યા છે એ અપેક્ષા. સાયિક સમ્યક દર્શન થયું તો સત્તામાં પણ ન હોય, તો ક્ષોપસમ ને ઉપસમ હોય તો ત્યાં શું એક પડ્યા છે, એનો ઉદય એ નથી પણ એ પડ્યા છે. અને એને એટલા માટે આચાર્યદેવે સરસ દ્રષ્ટાંત શું આપ્યું, માટીનું ઢેફું તો ખબર નહીં હોય, અત્યારના કોઈ ઢેફું શબ્દ નહીં વાપરતા હોય, શું કહેવાય, જ્ઞાની ઢેફું ઢેફા બહારથી તો એવા કડક લાગતા હોય કે પગ અડશે તો વાગશે, ઉલટાનું વાગે ને ઈટ ડળી જાય. શું છે ઢેફા કોને કે? બહારથી તો આકાર દે કે શેપ દેખાતો એ માટીનો, એટલે આપણને શું લાગે કે કદાચ પગ અડે તો શું છે, જે પથ્થર હોય જુદી વાત છે ને ઢેફા જુદી, આકાર આઉટલુક કેવું હોય બે સરખું લાગે આપણને, પણ અહીંયા પગ મારશું તો આપણને વાગશે તો શું થશે, એ જ છૂટી જશે. એમ જ્ઞાનીને હવે પડ્યા છે એ તો હવે ચારિત્રનો પુરુષાર્થ થશે તો ધીરે ધીરે એ પણ ગયા વગર રહેશે. એ અપેક્ષા, એ દ્રષ્ટાંત પણ આચાર્યદેવ કેવા લાવી દીધું આપણને, કે માટીના કેવા છે ઢેફા સમાન છે. એ તો બધા માત્ર ખાલી જેમ કે ને વાઘ હોય ને, વાઘ આમ સામાન્ય બહુ કેવો હોય છે, હિંસક હોય ને, એ આમ જેને ન જરૂર હોય તો કોઈને મારી નાખે, આમ એવું કહેવાય, સિંહ હોય એને ભૂ હોય તો ન મારે, એમ વાઘ બહુ ખરાબ એટલે હિંસક બહુ છે ને. એ કયો વાઘ, કાગળનો વાઘ કે જીવતો વાઘ? કયો વાઘ? કાગળનો વાઘ હોય એ પણ બહુ ડરવું ને, કાગળનો વાઘ છે અંતે તો. અરે ભાઈ, કાગળનો વાઘ છે એમ અહીંયા જ્ઞાનીને માટે જે અજ્ઞાન ભાવે બંધેલા જે કર્મો છે, આશ્રવ છે, એ દ્રવ્ય આશ્રવ એ બધા કેવા છે, ઢેફા સમાન છે. એને હવે નવા બંધનના નિમિત્ત થવાના નથી, કારણ કે નવો ભાવ આશ્રવ થવાનો. આખી શૈલી લીધી હતી એ આપણને આવી ગઈ છે, શરૂઆતની ગાથામાં આવી ગઈ ને. સૌથી પહેલી બે ગાથાઓ આવી જેની અંદર આપણને આશ્રવનું સ્વરૂપ દેખાયું, સંગ્ન ને અસંગ ત્યારે આવ્યું હતું ને, જૂના કર્મનો ઉદય, નવાને ક્યારે કારણ બનશે, વર્તમાન ભાવ આશ્રવ કરશે. તો એ અહીંયા તો જ્ઞાનીને આગળ આવી ભાવ આશ્રવનો અભાવ છે, તો જૂના જે કર્મ છે એ કેવા છે, એ ઢેફા જેવા છે, એ નવાનું કારણ બનતા નથી. માટે એ રીતે એને એ દ્રવ્ય આશ્રમ, કારણ કે હવે એને નવા કર્મ એ જાતના નથી આવવાના. જેટલી અસ્થિરતા છે બધી, એ સમયસારમાં તો હવે દરેકને કહેવાની જરૂર જ નથી કોઈને કે હજી તો છે કે નહીં. ભલે બંધ થાય ન થાય, 14મેં ગુણસ્થાન 13મેં સુધી શું હોય છે, ઇરિયાપથ આશ્રવ હોય છે કે નથી, અરે ભાઈ એની વાત નથી. અહીંયા તો એક હવે એમાં એકત્વ નથી એની મુખ્ય વાત લઈને. જ્ઞાનીને આ વાંચીને કોઈ એમ કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રય નથી, ભાવ આશ્રય કાંઈ નથી અને આશ્રવ નથી તો બંધ નથી, એવો અર્થ નથી. અનંત બંધના કારણો એવા આશ્રવ ને બંધ એને નથી એ મુખ્યતા લઈને ચાલે. એટલે તો જયચંદજી ઘણી વાર લે છે ને મિથ્યાત્વ એ સંસાર છે, વંચાવ્યું તું ગુરુદેવ આગળ ભાવ અર્થમાં. એ એક અંદરમાં ભાવ રાખીને કે બે અહીંયા એક ધારા દેખાડવાની છે ખાલી, કઈ જ્ઞાની બંધાય, જ્ઞાની મુકાય છે અને અજ્ઞાની બંધાય છે, બસ બે વાત. વચ્ચે અસ્થિરતાના પરિણામોને ગૌણ કરી નાખી આ વાત એ ચાલે. તો આગળ ફરીથી કયો અધિકાર ચાલે છે? આશ્રવ. અને આશ્રવ અધિકારમાં શું બતાવવું છે કે આશ્રવ કેમ થાય છે. આશ્રવમાં તો એ જ દેખાડવાનું હોય ને, બીજું શું હોય, એનાથી નવા કર્મો કેમ આવે છે. અરે ભાઈ અનાદિથી તો કરી રહ્યો છું, એને હજી હજી જોવા છે, હજી જે કરી રહ્યો એ જ કેવું છે. હવે તો એક દેખાડી દીધું સંગને ને અસંગને કહીને, બાકી તો કે હવે એનાથી કેમ છૂટાય એના માટેની આખી વાત એ તો એ ગાથામાં લીધી. અને જો કળશમાં પછી એના માટે સરસ લીધું, જો ત્રણ વાત એમાંથી લીધી આપણને ગુરુદેવ દેખાડી. કઈ એક દેખાડી? ભાવ આશ્રવનો અભાવ પામેલો એક વાત, પછી બીજું શું છે, દ્રવ્ય આશ્રવથી સ્વભાવથી જ ભિન્ન બે, તો અને તો તે કેવા છે, એ જ્ઞાનમય ભાવવાળા છે. આવી ગયું, બે નાસ્તિ અને ત્રીજી એક અસ્થિ. પહેલું તો ભાવ આશ્રવનો અભાવ. ભાવ આશ્રવ એટલે અહીંયા ક્યાં મુખ્યત્વે લેવાના છે, મિથ્યાત્વ અને અનંતના બધા કસાયો, તો એને યોગ્ય એવા દ્રવ્ય આશ્રવ પણ એ નથી આવ્યું. ભાવ આશ્રવનો અભાવ અને દ્રવ્ય આશ્રવ તો સ્વભાવથી, સ્વભાવથી એટલે, સ્વભાવથી એટલે, સ્વભાવથી એટલે નેચરલી હોય જ નહીં. હું અરીસા સામે ઉભો જ નથી, મારું પ્રતિબિંબ હશે. દ્રવ્ય આશ્રવ ક્યારે હશે? ભાવ આશ્રવ તો, અને જો ભાવ આશ્રવ નથી તો નેચરલી દ્રવ્યાશ્રવ છે જ નહીં. ક્યાંક ગુનો બન્યો તો અને ત્યાં હું ત્યાં હાજર જ નહોતો, હાજર જ નહોતો તો પછી હું એમાં કેટલો ઇન્વોલ્વ હતો? કે નેચરલી ક્યાંથી હોય કે ભાઈ તું હતા જ નહીં તમે, એમ અહીંયા સ્કોણ નથી, ભાવ આશ્રવ નથી. અને ભાવ આશ્રવ નથી તો કેટલા દ્રવ્ય આશ્રવ હોય? હોય જ ક્યાંથી? એટલે સ્વભાવથી, બટ નેચરલ જેને કે ને, બટ નેચરલ છે કે જો ભાવ આશ્રવ જ નથી તો દ્રવ્ય આશ્રવ તો ક્યાંથી? તો બે નથી તો છે શું? જ્ઞાની છે કેવા? કે જો જ્ઞાની છે તો જ્ઞાની હોય તો જ્ઞાનમય હોય. તો શબ્દ શું આપ્યો છે? જ્ઞાની ક્યારેક ક્યારેક જ્ઞાનમય ભાવ વાળા હોય છે. સદાય સદાય ક્યાં જ્ઞાનીની આ વાત છે? ક્યાં જ્ઞાનીની આ વાત છે? જ્ઞાની તો ક્યાં હોય? જ્ઞાની ક્યાં સુધી, કેટલામ ગુણસ્થાન સુધી જ્ઞાની હોય? જ્ઞાની સ્વભાવ તો છે, સ્વભાવથી બધા જ્ઞાનમય. આગળ આવશે આમાં ત્રણ પ્રકારના જ્ઞાની શબ્દ વપરાય છે, આમાં જ આવશે આશ્રવ અધિકારમાં જયચંદજી ખુલાસો. એ જ્ઞાની શબ્દ ત્રણ પ્રકાર. અહીંયા પણ ક્યાં જ્ઞાની લેવા છે? કેટલા ગુણસ્થાનથી ક્યાં, કેટલામાંથી કેટલામ સુધી? ચોથાથી ક્યાં સુધી? છઠ્ઠા સુધી. ચોથાથી ક્યાં સુધી? ચોથે થી તો લીધા ચોક્કસ, ચોથે થી બાર ક્યાં સુધી લેવાય? સાદ બારમાં ભાદગી એટલે બાર ગુણસ્થાન આવશે. અરે જ્ઞાની કે એક દશા થઈ પછી આગળ આવ્યું તો અપ્રત્યત ભાવ, કે કેવળ જ્ઞાની પણ જ્ઞાની છે, એક અપૂર્ણતા વાળા એક પૂર્ણતા વાળા છે. તો એ એમને હવે સિદ્ધ ભગવાન તો એનાથી આગળ, હવે એનાથી પણ કોઈ નથી, કોઈ ઓલું તો એરિયાપથે હતો, હજી તો અહીંયા કાંઈ જ નથી સિદ્ધ ભગવાન. તો અહીંયા જ્ઞાની જે છે એ કેવા છે? ભાવ આશ્રવનો અભાવ, તેથી ધેરફોર દ્રવ્ય આશ્રવનો અભાવ, અને ધેરફોર બે નાસ્તિ સામે અસ્થિ શું છે? સદા. પેલો તો શબ્દ શું વાપરો? સદા એક. બીજો કયો શબ્દ વાપરો? એક. ઓલા અનેકપણાના છે અને અહીંયા કેવા છે? એક જ્ઞાનમય ભાવ વાળો છે. એક જ્ઞાનમય એટલે ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા, કે એ તો છે જ, હવે પર્યાયમાં પણ હવે એકરૂપતા થઈ ગઈ છે. સ્વભાવ રૂપે તો એક જ્ઞાન એક ભાવ છે એ તો છે જ, આ તો હવે પર્યાયમાં પણ એક જ્ઞાન ધારા નિરંતર એ સર્વ. અને માટે તેથી કહેવા છે નિરાશ્રવ છે તો શું છે કે માત્ર એક જ્ઞાયક છે. એક જ્ઞાયક એટલે શું? પહેલા આશ્રવ હતો અને હવે આશ્રવ નથી, જાણપણાનું એક જ કામ છે. શું છે? પહેલા અજ્ઞાન ભાવ હતો ત્યારે શું આશ્રવ થતો હતો? એ પોતાની દશાને પૂર્વનો વિચાર ત્યારે એમ જાણતા હતા, હવે કેવું છે નથી. જ્ઞાતાપણામાંથી જ્ઞાની ક્યારેય ચ્યુત થતા નથી, આ એનું નામ જ્ઞાની કહેવાય છે. કોઈ પણ બાયમાં અનુકૂળ હો પ્રતિકૂળ જેને કહેવાતા છે તો નહીં પણ કહેવાતા હોય, કોઈ પણ જ્ઞેય ભાવ હોય, ખરેખર એને જ્ઞેય ક્યારે કહી શકાય? કોઈ પણ સંયોગ છે પર પદાર્થ છે એને જ્ઞેય ક્યારે કહેવાય? બેયને સમાનપણે જ્ઞાતા થયા તો, જો એમાં ભેદ પાડ્યો અને રાગવેશ ઉભા કર્યા તો એ અનુકૂળ, અને દ્વેષ કર્યો તો તું પ્રતિકૂળ, જ્ઞાતા ભાવમાં તું નથી. તો અહીંયા જ્યાં આખા પોતાના જ્ઞાયક પરમાત્માને જાણ્યો હોવાથી આખું જગત એના માટે શું કહેવાય છે? જ્ઞેય છે. અને આપણા માટે શું છે? જ્ઞેય હોવા છતાં રાગવેશનો નૈમિત્તિક ભાવ ઉભો કરીને એને નિમિત્ત બનાવ્યા છે આપણે. એને સ્વભાવગત તો એ બધા કેવા છે, કારણ કે એનામાં કયો ગુણ છે? પ્રમેયત્વ ગુણ છે. એનો પ્રમેયત્વ ગુણ છે અને મારામાં શું છે? પ્રમાણ કરવાનો, જ્ઞાનનો, જાણવાનો છે. પણ એના પ્રમેયત્વની જગ્યાએ અહીંયા આપણે શું ઉભા કર્યા? રાગવેષ ઉભા કરીને એને કેવા બન્યા? નૈમિતિક રાગવેષ ને એ બધા કેવા બનાવ્યા છે? નિમિત્ત બનાવ્યા છે. બધું ઘણી રીતે ગુરુદેવસિંહ આ વાત બધી ફરી ફરીને લે છે. ચલો આપણે આપણા થોડા વિષય ઉપર આગળ આવી જઈએ. ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે? ક્યાં સુધી? 17-18 પૂરી થઈ ગઈ. હવે ક્યાં સુધી પહોંચવાનું હતું? એના પછીનો કળશ પણ પૂરો થઈ ગયો હતો. 19મી ગાથા ઉપર આપણે હવે એ આવી જઈએ છીએ. 52 નંબરનું પેજ આપણે છેલ્લે વાંચ્યું હતું. 17-18 પછી ટીકા ને બધી કરી, એમાં છેલ્લી ફરીથી વાંચી ઉત્તર. એ વાત એમ જ છે, તે અજ્ઞાની છે. કોણ તે અજ્ઞાની છે? કે જ્ઞાનમય ભગવાન આત્મા તો છે પણ એનો તું સેવતો નથી, તે તારાથી જાગ્રત થતો નથી. જ્ઞાની ગુરુ મેળા તો પણ એનાથી જાગ્રત નથી થતો. તો કેવો છો તું? પછી શબ્દ શું છે? અજ્ઞાની છે. જે મોલો કીધું ને આત્માને નથી જાણતા, શું અજ્ઞાની છીએ અમે? તો કાય એમ જ છે. અને એના માટે બે આવ્યું ને. અને આ જ વાત ચોથી ગાથામાં પણ આવે છે કે પોતે પોતાથી આત્માને જાણ્યો નહીં અને આત્માને જાણનારની સેવા કરી નહીં. ચોથી ગાથા છે જો જો, એમાં છે પાનું છે, એમાં 12 નંબરનું પાનું છે. છેલ્લી નીચેથી બે લાઈન. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, મેળો શબ્દ છેલ્લી લાઈન બ્રેકેટમાં, પોતે આત્માને નહીં જાણતો, પોતે પોતાથી આત્માને જાણતો નથી, પ્લસ અને એટલે પ્લસ બીજા આત્માને જાણનારાઓની, બીજા આત્માને જાણનારા એટલે કોણ? જ્ઞાની. બીજા કે જેવો આત્માને જાણે એની શું ન કરી? સેવા કરી નહીં. એ જ વાતને અહીંયા 17-18માં શું લીધી હતી? સ્વયં બુદ્ધત્વ અને બોધિત બુદ્ધવત્વ. એને તત્વાસૂત્રમાં ક્યાં શબ્દથી કહે? નિસર્ગ અને અધિગમ જ. તો અજ્ઞાની. તો હવે શિષ્યને પ્રશ્ન થયો, તો આવી અજ્ઞાન દશા અમને ક્યારે રહેશે? ક્યાં સુધી રહેશે? છેને શબ્દ આ આત્મા. જો ફરીથી પ્રશ્ન કોનો પૂછે છે? બીજો કોઈ આત્મા નહીં. કોની વાત પૂછી? 52મા પાના ઉપર છે ને નીચે. આ આત્મા, બહુ જગ્યાએ આ શબ્દ મળશે. આ આ આ એટલે કોને પોઈન્ટ આઉટ કરીએ? પોતાને. અને એ રીતે એક વિચારવા જેવું છે, આચાર્ય દેવે આ સમય સારની રચના કોના માટે કરી છે? એવું લાગે છે ક્યારે? કોકના મોટાનો કોક લેટર આવ્યો હોય, તમને ઇન્વિટેશન એના ફંક્શનમાં છે, તો આમ શું થઈ જાય? ક્યારે ખોલીને જોવે? નહીં, ખાલી ઉપર તો હજી કવરમાં આવ્યો કે ગવર્મેન્ટના આનું આવ્યું છે અને એની ઇન્વિટેશન છે, અત્યારનો ઓર્થિંગ સેરેમની છે, તો ક્યારે ખોલે? ખોલે નહીં, જોવે ને આમ રાજી ત્યારે થઈ જાય, ખોલતા ખોલતા હજી આમ ગદગદ થઈ જાય. અરે અહીંયા આચાર્યદેવ આપણા માટે આ ક્યારેક કોઈક જોયો હશે ને, રત્નોનો ભંડાર ક્યાંક જોયો છે? ક્યાંય નથી જોયો, કોઈના નથી જોયો ક્યાંય? રત્નોનો ભંડાર જોયો છે? નથી જોયો ને? આપણે ક્યાં જોયો? અરે મારે પાસે રત્નોનો ભંડાર એક એક ગુફમાં આપીએ, બાકી તો અંકાએ મૂલ્ય ના કરે એટલી એક મહિમા જાગવી જોશે. એક એટલું તો એક વિચારવું જોઈએ, જેને હું નિરંતર પૂજ્ય તરીકે યાદ કરું છું. પંચ પરમેષ્ઠીમાં આચાર્યદેવનો યાદ કરીએ છીએ કે નથી કરતા? તો પછી એમના લખેલા, આપણા માટે લખેલા જીનવાણીનો અભ્યાસ કરવાનું મન કેમ ન થાય? અને મન નથી થતું તો એના પ્રત્યે પૂજ્યતા છે નહીં તો પછી? તો અહીંયા આ આત્મા જો શિષ્યની પાત્રતા પણ કેટલી છે કે આપે કીધું કે અજ્ઞાની છે, તો એને એમ થયું ઓ તાહુ અજ્ઞાન મારે ક્યાં સુધી રહેશે? તો આ આત્મા કેટલો વખત સુધી ડોક્ટરને પાસે ગયા હોય, બીમાર પડીને દવા લઈએ તે પહેલા પૂછીએ ને કેટલા હજારો વર્ષ સુધી બીમાર જિંદગી ભર રહેશે એમ પૂછીએ આપણે? ટ્રીટમેન્ટ લેતા વખતે પહેલું કંઈક કરવા માટે પહેલું શું પૂછીએ? ક્યાં સુધી અમે આ રોગ રહેશે અથવા ક્યાં સુધી ટ્રીટમેન્ટ લેવી પડશે દવા? કારણ કે દુઃખનો મર્યાદા જોવે છે અને સુખની અમર્યાદા જોવે છે. તો એવી એક ભાવના થવી જોઈએ કે આ સંસાર પરિભ્રમણના દુઃખ મારે ક્યાં સુધી ભોગવવા? હવે અનાદિનો ભોગવી રહ્યો છું, હવે આવો યોગ મળ્યો તો પણ મારે ભોગવવાના છે. તો શિષ્યની અંદરની ભાવના થઈ કે ક્યાં સુધી રહે છે, તો એના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. જો આવા ટાઇટલ કોણે લખ્યા છે? આ ટાઇટલ કોણે લખાય? જયચંદજી બધામાં નથી, અમૃતચંદાચાર્ય દેવના પણ. જો આમાં અમૃતાચાર્ય તે અંત કાલમ છે ને, કાલ અયમ અયમ પ્રતિબુદ્ધો કાલમ અયમ, કાલમ અને અયમ એટલે આ, એટલે પોતાની હું અપ્રતિબુદ્ધ ભવતી ઇતિ. એવી રીતે એ પોતે અમૃતચંદાચાર્ય ઘણી જગ્યાએ જયચંદજીએ પણ લખ્યા છે, પણ આમાં અમૃતચંદાચાર્ય પણ આપણા વતી એ લખ્યું છે. તો જાણે કુનકુનાચાર દે આપણી ભાવના જોઈને દુઃખથી થાકેલા જીવનો પ્રશ્ન છે તો આચાર્યદેવ કરુણાથી ઉત્તર આપે છે કે ક્યાં સુધી તું રહીશ. ચલો તેનો ટૂંકાણમાં આપણે વાંચીએ, એમાં ગાથાઠ વાંચી લઈએ 53 પાને. જ્યાં સુધી આ, ફરીથી જ્યાં સુધી શબ્દ કોને સૂચવે છે? કાળની મર્યાદા. હજી આવો શબ્દ ક્યાં આગળ આવશે? ક્યાં? ઘણી જગ્યાએ પણ ક્યાં આવે? કર્તા કર્મ અધિકારની 69માં પેલા, જ્યાં જીવ આ આત્માને આશ્રવનો ભેદ જાણે નહીં ત્યાં લગી એ આશ્રવમાં લીન રહે છે. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા. તો એ કાળની મર્યાદા જ્યાં સુધી, તો જ્યાં સુધી આ આત્મા, ફરીથી આવ્યો કોની વાત છે? આત્મા જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ ભાવ કર્મ. હવે ત્રીજું કયું બાકી રહ્યું? નો કર્મ. તો ત્રીજું આવ્યું શરીર આદિનો. આવી ગયા ત્રણે, જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, રાગવેશમો આદિ ભાવ કર્મ અને શરીર આદિ. હવે એમાં શું છે? ત્રણ તો છે, હવે ભૂલ મુખ્ય ક્યાં છે? આ હું છું અને હુંમાં આ કર્મ નો કર્મ. ફરક શું પાડ્યો? આ હું છે અને મારામાં આ છે. શું થયું? એકત્વ અને મમત્વ. હું છું એ કોનું છે? એકત્વ. અને મારા છે, મારામાં છે, મારામાં છે, એ શું આવે? મમત્વ. શું ટાળવું છે, એકત્વ કે મમત્વ? પેલા ક્યું ટાળશું? બે ટાળવા છે. એ હું નથી પણ એટલી મારા તો છે ને બધા, મારાથી નો કર્મ તો છે ને. આ શરીર તો આપણું છે કે નહીં, કોનું છે નહીં સર? તો એમાં એકત્વ કે નો મમત્વ ક્યુ ટાળવું છે? અરે ભાઈ એક સાથે જ જાય છે, એમાં એમ ન સમજવું કે એક ક્રમે સમજાવવા માટે ક્રમ પડ્યો છે. કારણ કે બે પ્રકારની ભૂલ કરીએ છીએ, એ હું છું અને એમાં હું છું. શું કોની ભૂલ આવી? એ મારામાં છે પણ છે, હું એમાં છું, અને એ હું છું એ મારામાં છે અને હું એમાં છું. જીવ અજીવ તત્વની ભૂલ થઈ. હું જીવ હોવા છતાં હું એમાં છું, અજીવ માયનો, અને એ અજીવ હોવા છતાં એ મારામાં છે, અજીવ તત્વની ભૂલ છે. તો અહીંયા બે પ્રકારની આ કરીને, તો એવું અને એવી એવો જ્યાં સુધી સંયોગ છે, કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મનો કર્મ છે અને એનો સંયોગ જે છે ત્યાં સુધી, એવું શબ્દ વાપરે શું લખ્યું? તો બુદ્ધિ, બુદ્ધિ એટલે શું? એવો તારો અભિપ્રાય. બુદ્ધિ એટલે જ્ઞાન છે, પણ જ્ઞાન સાથે બધું જ અભિપ્રાય મુખ્યતા. તારો જ્યાં સુધી અભિપ્રાય શ્રદ્ધામાં આવો ભાવ રહ્યા કરે, જ્ઞાન પણ સાથે છે ને પછી સ્થિરતામાં વિપરીતતા કરે, તો એવું આખો શું કર્યું છે, આમાં ફરક શું પાડ્યો છે? દ્રવ્ય કર્મ નો કર્મ એને દૂર કરવા છે કે એના તરફની એકત્વ બુદ્ધિ છોડવાની? ફરક મોટો આખો પડે છે. પૂજ્ય બેનસી એટલા માટે તો કીધું, તને ક્યાંય ન ગમે તો સંયોગ બદલાવી નાખજે, તને મજા આવશે. તને બહુ ગરમી લાગતી હોય તો એસીમાં બેસી જજે, તને મજા આવશે. શું થશે તો ક્યારે સારું લાગશે? બહુ ગરમી પડતી હોય ત્યારે સારું ક્યાં લાગે? તડકામાં ઉભા હોય ત્યારે કે સરસ મજાના એસીમાં બેઠા હોય ત્યારે સારું ક્યાં લાગે? એસીમાં બેઠા હોય ત્યારે ને, એસીમાં બેઠા નહીં, તડકામાં ઉભા પણ જો ઉપયોગ બદલાયો તો ને કઈ નહીં થાય. તો એવો ક્યાં પ્રયત્ન કરીએ છીએ? અહીંયા તો આકુતા કરીને શું કરીએ છીએ? ખરેખર કોઈ પણ જો દુઃખથી બચવું હશે તો આકુતાથી બચવાનું સાધન છે ઉપયોગનો પલટો, અને એની જગ્યાએ જે આપણાથી ન થઈ શકે એવા સંયોગોની પલટવાનામાં કરીએ છીએ. તો આમાં બહુ સુંદર રીતે આચાર્યદેવ કે બે રીતે તું કરે છે, એકત્વ કરે રાખે છે અથવા તો એમાં મમત્વ કરે, અને ત્યાં સુધી એવું જો તારો અભિપ્રાય છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ થવાનો છે. છે એટલે થવાનો છે એમ. અરે ભાઈ, છે અનાદિનો છે, થવાનું શું નવું છે? થવાનું તો પ્રતિબુદ્ધ થવાનું નવું છે. અપ્રતિબુદ્ધ છે અને પ્રતિબુદ્ધ થવું છે, બે ફરક કરવાનો છે. તો અહીંયા કે પછી ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવે આખો એક ઘડાનો દ્રષ્ટાંત લઈને વાત કરી. જો આચાર્યદેવ અમૃતચંદ્રાચાર્યદેવ કુંકુન આચાર્યદેવ ક્યાંય દ્રષ્ટાંત નથી આપ્યો, અમૃતચંદ્રાચાર્ય દ્રષ્ટાંત કાઢ્યું. કેમ એવું કાઢ્યું? વધારે સરળ થાય. એમાં તો ઘડાની અંદર શું જોઈએ આપણે? ઘડાની અંદર શું જોઈએ? અહીંયા બે પ્રકાર લેશે, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. જોવું છે એ રીતે, જેમાં પહેલું લઈએ, જેવી રીતે સ્પર્શ રસગંધ આદિ ભાવોમાં તે કોણ આવ્યું? એ કોણ આવ્યું? એ માટીની અર્થ પર્યાયો આવી. પછી પોળું, તળિયું, પેટાળ એ બધા શું આવ્યા? આકાર. આકાર આવ્યો વ્યંજન પર, એટલે બે પ્રકાર આવી દીધો. ક્યાંય પણ પર પદાર્થની અર્થ પર્યાયમાં કે એની વ્યંજન પર્યાયમાં પણ ક્યાંય મારાપણું નહીં કરતો. આવું કેમ લીધું? જો બહુ સૂક્ષ્મતાથી દેખાડવા માટે, કારણ કે કોઈ પદાર્થના આકારથી પણ મોહિત થાચો તો, કોઈના સ્વાદ આદિ સ્પર્શ આદિથી તો થાચો, પણ કોઈથી કોઈનો શું છે આકાર સારો લાગે ને, સરસ મજાનો એમને મળું આવી પેની બદલે જરા જ શું છે સલાડ કે સુધારી નામ બરોબર આપ્યું હોય તો વધારે ભાવે ને. જો આ કેવી આપણા કલ્પનાના એકત્વના ભાવો છે, એના માટે આચાર્યે બે વાત લઈ લીધી. ઘડો કેવી રીતે લાગે કે નો સરસ કલરફુલ લાગે એમ નહીં, ક્યારેક આકાર હોય તો સારો લાગે, નેચરલ છે ને, સારો લાગે ને. અહીંયા કહે છે ક્યાંય પણ એના અર્થ પર્યાયમાં પણ નહીં અને વ્યંજન પર્યાયમાં નહીં પણ, એ રીતે એમાં વાત કરીને પછી શું શબ્દ છે એમાં આગળ આપણે વાંચીએ. એ બધા એમાં સિદ્ધાંતમાં લેવું છે. તેવી રીતે ચોથી લાઈન લેવી છે, કર્મમો આદિ અંતરંગ પરિણામો અને નો કર્મ શરીર આદિ ભાઈ, કે જેવો બધા પૂતગલના પરિણામ છે. શબ્દ શું વાપરો છે? બધા જ પૂતગલ, બધું જ પૂતગલનું, બધું માંડ માંડ આ શરીર સાચવીને જીવતું રાખ્યું છે. અને હવે કોનું કહેવું? જો એ કેવા છે? આત્માનો તિરસ્કાર કરનાર. જો આચાર્યને બહુ જ, તું તારા હિતરૂપ હો અને એમાં એકત્વ કર, તો સાચી વાત છે, ઉલટા નહીં, તારા શું છે આ દુશ્મનને ગળે કેમ વળગો? આશ્ચર્ય તો એ છે. આગળ કઈ ગાથામાં આવ્યું હતું? આ અત્યંત આત્માનું અત્યંત બુરું કરનાર છે, ચોથી ગાથામાં આવ્યું, કામ ભોગ સંબંધી બંધની કથા, આત્માનું અત્યંત બુરું, અને છતાં તે એની વાત સાંભળી, તે તારા અહિતની વાત તે સાંભળી, એમ અહીંયા કહે છે કે તારો અત્યંત અહીંયા તિરસ્કાર કરનારા. એક બહુ સામાન્ય વિચાર, બહારમાં કોઈક આપણને ઇગ્નોર કરે ને, એવોઇડ કરતા હોય, એની સાથે કેટલા રિલેશન રાખે? કેમ નહીં, કેમ નહીં? સામાન્ય એક જીવનું જ પ્રકાર એવું છે, પોતાના ગમતાનો સંગ કરવો. તો અહીંયા આચાર્ય દેવ કે જોયું તું આ જો બધા રાગ દ્વેષમો આદિ ભાવો એ કહેવા છે, તને મદદ કરનારા છે કે તારા તિરસ્કાર કરનારા છે, તને દુઃખદાયક છે, અને છતાં એમાં પોતે એ માનીએ છે કે એ બધા મારા છે એવું એ પણ એક દ્રષ્ટાંત આપ્યું. અને ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત છે. જો આગળ તો ઘણા શબ્દો છે, આપણે એટલું જ હોય છે. ત્યાં સુધી મળ્યું, ત્યાં સુધી, ત્યાં સુધી એટલે શું આવ્યું? કાળની મર્યાદા. અને આ રીતે વિચાર કરીએ તો ગાથાનું ટીકા પૂરી થઈ ગઈ કે નહીં? કારણ કે પ્રશ્ન શેનો હતો? ક્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાની. અહીંયા જવાબ આવી ગયો ને. હવે આગળ વાંચવાની જરૂર કેમ? હવે શું આગળ શું વાંચ? જો એક અમરચંદ્રાચાર્ય દેવની બહુ જ ગુરદેશી આ બધું કેવી રીતે આ છે ને. ગુરદેશી આપણને શું શીખડાયું? ફરીથી એક વિચાર, શું શીખડાયું? અનુભૂતિ કરવાની એની વાત નહીં, શાસ્ત્ર કે રીતે વાંચવું એ શીખડાયું છે. કે આચાર્ય દેવે અમરચંદ્રાચાર્ય દેવની એ શૈલી છે કે જ્યાં જ્યાં અસ્થિ હોય ત્યાં નાસ્તિ બતાવી દે, અને નાસ્તિ હોય તો અસ્થિ બતાવી દે. જેમ પદ્મમલધારી દેવની નિયમસારમાં શું શૈલી છે? કાર્યની મોક્ષ માર્ગની વાત કરી તો એની સાથે કારણ સ્વરૂપ ભગવાન આત્મા છે, ને તો પર્યાયમાં કાર્ય ક્યાંથી આવ્યું? એમની શૈલી છે કારણ કાર્યની. એમ અહીંયા અસ્થિ જેવી રીતે 72 ગાથામાં કોની વાત છે? આશ્રમના લક્ષણ દેખાડે તો એ આશ્રમની વાત કરીને સાથે ભગવાન આત્માની વાત કરી દીધી. એમ અહીંયા આચાર્ય દે કે તને અમે અપ્રતિભૂત છે એનું શું કારણે દેખાડી દીધું, પણ હવે જ્ઞાની થા તો કેવું થશે? તો જ્ઞાનીનો અસ્થિરૂપનો પુરુષાર્થ કરીશ તો ઓલી નાસ્તિ થઈ જશે. તો અસ્થિરૂપમાં શું છે? જ્યારે કોઈ વખતે, શબ્દ છે જ્યારે, જ્યારે એટલે 71 ગાથામાં પણ છે આ જીવ જ્યારે આશ્રવ અને આત્મા ત્રણ વિષય એમ જ્યારે, અને જ્યારેનો શબ્દ શું છે? કોઈ વખતે. કોઈ વખતે એટલે શું? ભવિષ્યની જ વાત દેખાડે છે. જ્યારે કોઈ વખતે પણ પુરુષાર્થ કરશો તો, કાળ લબ્ધિ પાકશે તો, અથવા તો નિમિત્ત બનશે તો. ચલો આટલા બધા ઓપ્શન આપ્યા. પુરુષાર્થ કરશો ત્યારે, કાળ લબ્ધિ નહીં પાકી હોય ત્યારે. તો કાળ લબ્ધિ હશે ત્યારે કરશું કે ચલો નિમિત્ત, ચાલો આપણે નિમિત્ત લઈએ, મને કોઈ સમજાવનાર મળશે તો. કદાચ ખબર હશે સોનગઢમાં એક સાગરવાળાનો બંગલો કહેવાય છે, બહુ કદાચ છે ને. એ તો એ સાગરવાળા શેઠ ગુરુદેવના પ્રવચન સાંભળવા, એના ભગવાન દાસ હતા. એ ક્યારેક પણ વચ્ચે આમ પ્રેમથી કહેતા, સાહેબ અમે ક્યાં કરે, અમે કોઈ સમજાવને વાલે નહીં મિલે. એટલે હવે તો ગુરુદેવ છે કે સમજાવવાળા ન મળ્યા એમ નહીં, તમારી પાત્રતા નહોતી. પાત્રતા હોય તો સમજાવનાર મળ્યા વગર રહેશે નહીં. સિંહના ભાવમાં પાત્રતા જાગી બે મુનિરાજ સામે આવી નીકળે. બીજાનો વાંક ન કરો પોતાની. એમ અહીંયા શું છે? એક બધો જ નિયમ છે કે પોતાની પાત્રતા જાગે છે, સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ થાય છે, કાળ લબ્ધિ પાકે છે, તો નિમિત્ત પણ મળી જાય છે. ચિંતા ન કરવી, તું કર, પેલા પ્રયત્ન કરતા રહે. એની રાહ જો, કાળ લબ્ધિને માનનાર, ખરેખર એક વિચારું, કાળ લબ્ધિને માનનાર કેવો જીવ હશે? સ્વચ્છંદી હશે કે પુરુષાર્થી હશે? કાળ લબ્ધિને માનવું એ કોઈ જેવો તેવો પુરુષાર્થ નથી. બધાથી જ્યાં અલિપ્તપણું જે થતું હોય છે, બધાની ઉપેક્ષા થતી હોય, તો એનો એની દ્રષ્ટિ ક્યાં જશે? એની પણતી કઈ તરફ જશે? સ્વકાળે બધા જગતના જે કાંઈ પદાર્થોનું છે, સ્વકાળે પરિણમન થયું, મારે શું કરવું એમાં? તો એની દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ ગયા વગર રહેશે નહીં. અને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ જાય, જેને બીજી ભાષામાં શું કહે, અકર્તાપણાનો પુરુષાર્થ તને જ્ઞાતા બનાવ્યા વગર રહેશે નહીં. તો બીજો કયો પુરુષાર્થ કરો તારે? તે અહીંયા પોત જ્યારે કોઈ વખતે, પાછો બીજો હવે દ્રષ્ટાંત, એક જ ગાથાની અંદર બીજો દ્રષ્ટાંત. પેલો કયો દ્રષ્ટાંત આપ્યો? માટીનો. હવે શેનો આપ્યો છે? ઉષ્ણતા અને દર્પણમાં. ઉષ્ણતા ક્યાં છે? ક્યાં છે? એક અરીસામાં છે અને એક અગ્નિમાં છે. નહીં ને, અર્થ પર્યાય તો છે જ, પણ અહીંયા ઉષ્ણતા ક્યાં છે? ક્યાં છે? એક અગ્નિમાં છે અને એક અરીસામાં છે. બરોબર છે ને? બે જગ્યા આમ જ્વાળા એકદમ દેખાય છે, નહીં દૂર રહેવું છે ને એનાથી. અહીંયા કે બસ આટલો ફેર પાડજે. જગતની અંદર દ્રવ્ય કર્મ નો કર્મ એ બધું તારા જ્ઞાનમાં શું છે? જળવાના છે, જાણવાના છે. તારામાં એનો કોઈ પ્રવેશ નથી. અને તો પછી એ હું છું ને એ મારામાં છે એવો ભાવ ક્યાંથી આવ્યો? તને જ્ઞાતા ભાવથી લઈ નાખી વાત કરે. તું વિચારીજો, અરીસાની અંદર ઉષ્ણતા આવી ગઈ છે, અરીસો ઉષ્ણ થઈ ગયો છે તો ઠંડો કરવો પડશે. ઉષ્ણતાનું પ્રતિબિંબ હશે પણ સ્વયં ઉષ્ણ નથી. તો એ રીતે આ નો કર્મ છે એ બધા કેવા છે? એનું તારામાં ને એમાં શું છે? જો શબ્દ વાપરો છે, અરૂપી આત્માની તો અરૂપી શું કામ શબ્દ વાપરો? તું રૂપીને જાણે છે ને અરૂપી રહે છે. શું છે? જાણે છે રૂપી પણ રહે છે કેવો? અને એની બદલે શું થઈ ગયું? રૂપીને જાણતા હું રૂપી થઈ ગયો. આ એકત્વ થઈ ગયું મમત્વ. જો એક એક શબ્દથી વિચારે તો અરૂપી આત્માની તો શું છે? મારા ભોગે શું આવે છે? પોતાને ને પરને જાણવાની જ્ઞાતત્વ. એટલે જાતા પણું છે, જ્ઞાતા પણું છે. મારા ભોગે મારે જાણવા પણું જ રહે છે. અને પરને જાણવામાં પરનું વેદન કોઈ દી નહીં થાય, ચિંતા નહીં કરતો. એમને જાણતા કે રાગને જાણીશ એટલે રાગરૂપ થઈ જાય, પરને જાણીશ એટલે પરરૂપ થઈ જાય. મારા ભોગે તો શું આવે છે? જ્ઞાતા પણું જ આવે છે. અને આ રીતે આજે જણાય કર્મ ને નો કર્મી કોના છે? ભૂતગલના. એમ પોતાથી જ ફરીથી આવ્યું, આગળ જે આવ્યું સ્વયંબુદ્ધત્વ નિસર્ગ અને પરના ઉપદેશથી મૂળ ભેદ વિજ્ઞાન છે. આમ કહીને શું કરું? ગમે તેમ કરીને આગળ આવશે ને મરીને પણ ભેદજ્ઞાન કરજે. તારાથી પૂર્વના સંસ્કાર લઈને આવીને જાગ્રત થઈ જા અથવા વર્તમાન ગુરુ કે તો પણ ક્યાં સુધી પહોંચજે? ભેદજ્ઞાન અને એવી અનુભૂતિ થશે ત્યારે શું થાય? અપ્રતિબુદ્ધ થશે. ઓલામાં શું શબ્દ હતો? અપ્રતિબુદ્ધ થશે કે છે? શું છે? અપ્રતિબુદ્ધ છે અને અહીંયા હવે શું? અને પ્રતિબુદ્ધ થશે. ઓલો અપ્રતિબુદ્ધ એ છે અને અહીંયા કે છે એ થશે. આ રીતે બે એ વાત કરીને એના પછી આગળ ફરીથી એની જ પાછળ 21માં નંબરમાં છે કરસમાં, પોતાથી જ અથવા પરના ઉપદેશથી. હવે ફરીથી શિષ્યને પ્રશ્ન થયો 54 પાને છેલ્લી લાઈન, અપ્રતિભૂત કઈ રીતે ઓળખી શકાય? ફરીથી એક પેલા શું જો, ફરીથી અજ્ઞાનીની વાત આવી આપણને શરૂઆત થઈ 17-18 માસેની વાત કરી જ્ઞાની થવાની. અને નથી કરતો તો કેવો છે? અજ્ઞાની ચોક્કસ માની લેજે. અજ્ઞાની ચોક પેલો તો આવ્યો ક્યાં સુધી? હવે એનું સ્વરૂપ શું? ફરીથી ડોક્ટર પાસે જઈએ છીએ તો કે ભાઈ આ અમારો રોગ ક્યાં સુધી રહેશે? અને પછી દવા કરીએ છીએ તો પેલું શું કરે છે? આ રોગ શું છે એનું એનું ડાયગ્નોસ કારણને કેવું એમ અહીંયા આ અપ્રતિભૂતપણું કેવી રીતે ઓળખાય? કેમ ખબર? એનું એનું નિશાની, એના લક્ષણ શબ્દ છે ને, અપ્રતિભૂત કઈ રીતે ઓળખાય ચેનું ચિહ્ન, ચિહ્ન કહો, લક્ષણ, એંધાણ ઓળ કરો. અને આની જ વિપરીત જ્ઞાનીનું લક્ષણ ક્યાં આવ્યું પૂછ્યું છે? જ્ઞાનીનું લક્ષણ આમાં ક્યાં આવે છે? જ્ઞાનીનું લક્ષણ પ્રશ્ન રૂપે જો જોવું જ 75 ગાથા ઉપરનું ટાઈટલ છે, કર્તા કર્મ અધિકારમાં 75 ગાથા કે જ્ઞાની કઈ રીતે ઓળખાય. કર્તા કર્મની 75 જ છે, 141 પાનું છે, 141 પાને 75 ગાથાનું. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? એનું ચિહ્ન લક્ષણ આવી ગયું ભાઈ સામસામે વાત. અહીંયા કોની વાત કરી? અપ્રતિભૂત અજ્ઞાની કેમ ઓળખાય એનું ચિહ્ન બતાવો. અને 75માં શું છે? જો આની પાછળ એક શિષ્યની પ્રશ્ન પાછળ પણ ઝંખના છે કે માને અજ્ઞાનીનું ચિહ્ન દેખાડીને અજ્ઞાન પણ ટાળવું છે અને જ્ઞાનીનું ચિહ્ન દેખાડીને મારે જ્ઞાની થવું છે, તો એના માટે ફરીથી 3 ગાથા. જો આપણે 18 એટલે 19 ગાથાથી સ્ટાર્ટ કર્યું છે, 19 ગાથામાંથી પહેલું શું આવ્યું? એની 7 ગાથાનું પહેલા આપણે લઈએ, પછી આગળ 26 ગાથાથી આગળ 19 ગાથાથી 7 ગાથાનું ગ્રુપ. ઓગણીસમાં કોની વાત કરી? અજ્ઞાની ક્યાં સુધી રહેશે. હવે 20, 21, 22માં કઈ ત્રણ ગાથામાં શેની વાત છે, એનું લક્ષણ શું, અને 23, 24, 25માં શું આવશે? આવા અજ્ઞાની એટલે આપણને એ સમજાવવા માટે આચાર્યદેવ કહેશે 23, 24માં કે હવે અજ્ઞાન ટાળું છે ને તને થયું ને, તો એને ફરીથી આચાર્યને ઓહો આને ભવનું દુઃખ લાગ્યું છે, તો ક્યાં સુધી રહેશે અને કેનું ઓળખાણ શું, તો એને આચાર્યદેવ હવે એનો ઉપાય દેખાડ. એ વાત પૂરી કર્યા પછી આખો એક વિષય બદલાશે. કેવો બદલાશે? કે અહીંયા આખી અજ્ઞાનીએ જે કીધું કે શરીરની ભિન્નતાથી વાત આવી આગળ આવ બધામાં, તો શિષ્યને પ્રશ્ન થયો, અમે જ્યાં પ્રથમાનું યોગમાં ને એમાં સ્તુતિ આદિ વાંચીએ છીએ તો ટાઇટલ લખ્યું હોય તીર્થંકર ભગવાનની સ્તુતિ, અને વર્ણન શરીરનું કર્યું કે 16 સુવર્ણ વળે છે ને 2 સફેદના છે લાલ એ બધા, અને અમે તો તેથી માનીએ છીએ, અમે અમે અમારી કલ્પનાથી માન શાસ્ત્રમાં લખ્યું છે ને અમે માનીએ છીએ. તો એનો ફરીથી આચાર્યદેવ સુંદર એનો અર્થ કરીને દ્રષ્ટાંત સહિત ન્યાય સહિત બધી વાત કરશે કે તું નય વિભાગ જાણતો નથી, નગરીનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થવાનું, તો અમને સાચી સ્તુતિ કોને કહેવાય? તો કે 31, 32, 33 ગાથા એની બહુ સુંદર રીતે આપણે જો વિચાર કરીએ તો એક એક ગાથા સાથે બીજી ગાથાનો સુમેળ છે, એમ લિંક છે. અને એ પૂરી કર્યા પછી તો આ તો તમે શ્રદ્ધાને જ્ઞાનની વાત કરી, તો આચાર દે કદું ચારિત્ર કોને કહેવાય? તું સમ્ય જ્ઞાન પ્રગટ કરે જ્ઞાન પ્રત્યાખ્યાન 34 ગાથા, એનું કઈ દ્રષ્ટાંત? તો ધોબીનું દ્રષ્ટાંત આપ્યું. અને આ રીતે વાત પૂરી કરીને હવે છેલ્લી ત્રણ ગાથા પૂર્વરંગની 36, 37, 38. 36માં કહેશે ભાવક ભાવથી ભેદનાન, 37મી કહેશે જ્ઞેય ભાવથી ભેદનાન, અને જે વર્ણન કર્યું 38મી ગાથામાં તો શિષ્યને આત્માનુભૂતિ પ્રગટ થઈને પૂર્વરંગ પૂરો. બહુ સુંદર રીતે બધી આ જો ફરીથી આ એક જેટલું જેને કહે ને ઊંડાણ ખેડશું ને એટલું કંઈક નવીન લાગશે આપણને. એ કલ્પના કરીએ ગુરુદેવજી 19મી વાર પ્રવચન આપ્યા પછી પણ, એ તમે 38મી ગાથાનું 19મી વારનું પ્રવચન વાંચજો એટલે સાંભળજો, વાંચજો જે કરવું હોય. ગુરુદેવ કે જેટલું ભાષે છે એટલું ભાષણમાં નથી આવતું, એ તો આપણા નસીબ નહીં આપણા પુન નહીં, નહીં તો 20મી વાર શરૂ થઈ ગયું હોત. 19 વારમાં શક્તિ સુધી ગુરુદેવ પહોંચી ગયા હતા. ગુરુદેવ પોતાના અંતરંગ સ્વાધ્યાયમાં બપોરના સમયસાર શરૂ થઈ ગયેલું હતું પોતાના સ્વાધ્યાય, એમ લાગે છે હવે એમને શું બાકી રહ્યું હશે? ભાવો બ્રહ્માંડના પૈડા છે, જેટલું ઊંડાણથી આપણે એક શબ્દોથી વાંચી જઈએ છીએ એનાથી આ પાર, જેટલું ગુજરાતી એમ કહે ને ઊંડું ખેડાણ, જેટલું કરશું એમાંથી કંઈક નવીનતા અપૂર્વતા આપણને દેખાયા વગર રહેશે નહીં. તો આપણે પણ આપણી ભાવનાથી એ કરીએ. ને ખરેખર તો આ સમયસાર ગુરુદેવના હાથમાં આવ્યું, એનું શું ચાલે છે? આ 17મી વર્ષ અને આ ફાગણ મહિનો એટલે પૂરું થવાનું છે ને, તો આપણે હવે પૂરું કરશું ને, પૂરું કરશું ને, પૂરું નહીં હજી શરૂ જ ક્યાં કર્યું, પૂરવાની વાત આવી કે હવે એવી ભાવનાથી આપણે શરૂ કરીએ કે આ સમયસાર દરરોજ મારા જીવનમાં કમસે કમ 1/2 કલાક એની એક ગાથા ગુરુદેવનું સીધું પ્રવચન હતા સાથે શું એ કળશ છે, શું ગાથા છે, શું છે, હું જરૂર એનો સ્વાધ્યાય એ કરીશ. તો એની વાત ચલો તો આપણે આગળ આવી જઈએ. હવે 20, 21, 22 ગાથા એમાં ત્રણ શું વાત કરી, અને 3, 20, 21 અને 22 ગાથામાં શેની વાત છે? થોડો ગાથા વાંચી લેશું. જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય, 55 પાનું છે, 55 પાનું. જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય સચિત સ્ત્રીપુત્ર આદિ અચિત ધાન્યાદિ અને મિશ્ર ગામના, આ રીતે ત્રણ પ્રકાર પડ્યા. કોમાં ત્રણ પ્રકાર પડ્યા? પરદ્રવ્યમાં. ક્યાં ત્રણ પ્રકાર પડ્યા? કે બીજા અન્ય જીવ, પછી બીજા ક્યાં લીધા? અજીવ, પૂતગલથી માંડી બધાય, અને ક્યાંક મિશ્ર હોય, આખું ગામ હોય કે એમાં બે હોય, જેમાં જીવ અને અજીવ બંને બે હોય. તો આ બધાય કેવા છે? એ પરદ્રવ્ય છે. એમાં હવે હું આ છું, આ દ્રવ્ય મૂળ સ્વરૂપ છે, અને હું આનો છું અને આ મારું છે. હવે આ રીતે ફરીથી આવ્યું, આ હું છું, કોણ આવ્યું જે આગળ આવ્યું તું એકત્વ, અને આ મુજ સ્વરૂપ છે એ શું આવ્યા? મમત્વ આવ્યું. ભાઈ હવે આમાં કાળ નાખ્યા, જો આખું ફરક શું પાડ્યો, 19 સામે 20, 21, 22 શું ફરક પાડ્યો? ઓલામાં શું હતું? એકત્વ અને મમત્વ પાડ્યું અને અર્થ પર્યાવ્યંજન બધું લે. અહીંયા હવે ત્રણ કાળ લઈ લે અને જે પડ રહ્યો છે એમાં ત્રણ પ્રકાર પાડ્યા, સચિત અચિત અને મિશ્ર, ત્રણ પ્રકાર પાડ્યા અને હવે ત્રણેય કાળ લે. આપણી કલ્પના કેવી છે? ભૂતકાળમાં મારા હતા ને, નહીં તો અત્યારના મારા છે કે ભવિષ્યમાં મારા થશે? ત્રણ માંથી આપણે શેમાં એકત્વ કરી? હજી મેળા જ નથી, એમાં એકત્વ ક્યાંથી થાય? મળવું પછી એકત્વ થાય એ તો વાત હજી આપણે માની શકીએ. અને છૂટી ગયા એનું એકત્વ છૂટી ગયું કે નહીં? ફરીથી જે ઘરમાં હવે નથી રહેતા, આપણે વેચી નાખ્યું, બધું થઈ ગયું, વર્ષો વીતી ગયા, હવે એમાં એકત્વ નથી ને? અરે ભાઈ આચાર દેવ, એક વાત ફરીથી, રૂચિને ભેદ કરવું શું પોસાતું નથી? રૂચિને ભેદ કરવું, અત્યારના માયનું તો એને ત્રણેય કાળનું એકત્વ એને માની લીધું. ભવિષ્યમાં પણ આ મને આવા રૂપે મળશે તો એ કરીશ, એવો અંદર ભાવ રૂચે છે. એને કોઈ ભાગલા કાળના કે ક્ષેત્રના નહીં. કોઈને ગળ્યું ભાવ તો એ ક્યારે ગમે, એટલે ક્યાં ગમે? ઇન્ડિયામાં ગમે, એટલે આ મુંબઈમાં ગમે કે બીજા ગામમાં ગમે, અને ક્યારે ગમે? રૂચિને માટે ક્યારે ગમે અને ક્યાં ગમે ભેદ નથી. એમ અહીંયા ત્રણેય કાળ લીધું. ભૂતકાળમાં અરે એનો છૂટી ગયો હોય તો પણ અંદરમાં તો હોય. ભાઈ તમને શું ખબર, અમારા બાપ દાદાને તો શું હતું, રાજાના બધા કારભારી હતા બધી, એનું અમારા થ્રુ બધું થાય. અમારે તો સુંડલા ભરેલા એના સોનાના બધું, એવું તો બધા પટારામાં બધું હતું એમાં. અહીંયા કે છે ક્યાં પણ હવે ગયેલા ઉદયને યાદ કરીને શું તને મળે છે? અને એવી જ રીતે અરે હવે અમે એવી બધું પ્લાન કર્યું છે ભવિષ્યમાં, જોજો અમારો કેટલો વ્યાપાર, ક્યાં બધી અનિશ્ચિતતામાં ક્યાં ફાફા મારે છે. તો ત્રણેય કાળ લઈ લીધો અને એના પછી એક 22 સરસ વાંચ્યા. ચલો ખાલી 22 એટલે વાંચીએ. અયથાર્થ આત્મ વિકલ્પ આવો, બહુ સુંદર શબ્દ વિચારવા જેવો છે. આ બધા વિકલ્પો કરીએ છીએ એ કેવા છે? અયથાર્થ છે. અયથાર્થ કેમ કીધું? તારી ઈચ્છા પ્રમાણે થવાનું જ નથી. અયથાર્થ જે છે અયથાર્થ, અને પાછો ખાલી વિકલ્પ નથી, પાછો શબ્દ શું વાપરો? અસ્થિરતાનો વિકલ્પ જ્ઞાની છે અને તને આત્મ વિકલ્પ છે. ત્રણ પ્રકાર આપણે વિચાર કરીએ. આપણે બહિરાત્માને કેવો વિકલ્પ છે? આત્મ વિકલ્પ. અંતરાત્મા જ્ઞાનીને કેવો છે? અસ્થિરતાનો વિકલ્પ. અને પરમાત્માને શેનો વિકલ્પ છે? વિજ્ઞાતાપણો છે. તો અહીંયા પેલો અયથાર્થ, આત્મ વિકલ્પ, પછી શબ્દ કેવો છે? જીવ સમૂળ આ અપ્રતિભૂત આચરણ કરે છે અને એની સામે, જો ફરીથી અજ્ઞાનની તો આપણે વાત કરી કેવી રીતે ઓળખાય, હવે એની સામે જ્ઞાની કોણ છે? તો કુંદકુંદ આચાર્ય દેવ કહે છે ભૂતાર્થને જાણે જ્ઞાની એ વિકલ્પ. જો ફરીથી જ્ઞાનીની વ્યાખ્યા કરી, આવી ક્યાં વ્યાખ્યા આવી ગઈ? 11 ગાથામાં ભૂતાર્થને આશ્રિત જીવ સુ દ્રષ્ટિ નિશ્ચય આવી ગયું. લિંક આવી ગયું ત્યાં, ભૂતાર્થને આશ્રય એ સમ્યક દ્રષ્ટિ. અહીંયા કે ભૂતાર્થને જાણે એ જ્ઞાની. આ રીતે વિષય સુંદર રીતે બંને આચાર્ય, બહુ જ વિચારવા જેવું છે. કુંદકુંદ આચાર્ય દેવ અલ્પમાં લખ્યું તો અમૃતચંદ્ર આચાર્ય દેવનો વિસ્તાર કરીને અને એનો અધિક વિસ્તાર કરીને આપણને ગુરુદેવસિંહે જયારે કહ્યું ત્યારે શું એક અંશ આપણને ખ્યાલમાં આવે છે કે આ બધું ક્યાંથી આચાર્ય દેવના હૃદયમાં ગુરુદેવ પહોંચી ગયા કે આવો આપણને અર્થ કરીને એ સમજે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, અસહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
આ ભરતભૂમિને પોતાના પાંચ પાંચ કલ્યાણકોથી પાવન તીર્થ બનાવનાર વર્તમાન ચોવીસના ઋષભાદી મહારાજ પરંતુ ઇતિનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદ્યા ક્ષેત્રમાં વિદ્યમાન સમસમા શોભાયમાન શ્રી મંદારાદી અજીત વીર્ય પરંતુ વિશ્વમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આમ આંગણે પધારે બિરાજમાન પંચમેરુ નંદીશ્વર દીપના સમસ્ત શાસ્ત્રજીન પ્રતિમા સમૂહનો જય હો. અડકદાનમાં ધારક અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાનમય મુદ્રિત દ્વાદશાંગમય પરમાગમ સમયસાદી સમસ્ત જીનવાણી માતનો જય હો. જીનવાણી માતાના ભગ્ર ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તો તથા અંબાળકોને ભેટના કરવાના હાલતા ચાલતા સિદ્ધમ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ આદિ આચાર્ય ઉપર જે સાધુ ગુરુ ભગવંતોનો જય હો. કુંદકુંદાચાર્યજીના હૃદયપટ ખોલી અંભક્તોને જીનવાણી માતાના ઊંડા અને ગહન રસ સમજાવનાર અનંત નંદ ઉપકારી શ્રી કહન ગુરુ દેવનો જય હો. કહન ગુરુ મહિમા પ્રકાશક પ્રસન્નમૂર્તિ ધન્યવતાર પૂજી ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.
નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે સકે લિયે જિન વાણી માં કો વંદના સત બાર હે.
બોલો દ્વાદશાંગ મેં પરમ મિત્રાક્ષર દાતા સમય સારજી સમસ્ત જિન વાણી માતનો જય હો.